ભવાની આ એક પરંપરા ચાલે છે, કથાની, જિજ્ઞાસાની, સત્સંગની. આપણા પુરાણો, ઉપનિષદો, વેદો, ગીતા, મહાભારત, રામાયણ બધામાં કોઈક શ્રોતા જિજ્ઞાસા કરે તો જ વક્તા એની આગળ સત્સંગ કરે, એ તો મૌન રહે. એમ આ રામકથામાં પાર્વતીજીએ ભવાનીએ જ્યારે જ્યારે જિજ્ઞાસા કરી છે ત્યારે ત્યારે પ્રભુ ભગવાન શિવે સત્સંગ અને રામકથા આપી. કહ્યું, ભવાની, તમને જે જે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, જે પ્રશ્નો ઉત્પન્ન થયા છે, એવા જ પ્રશ્નો ગરુડને આવી સમસ્યા ઉત્પન્ન થયેલી હતી. એસે પ્રશ્ન બિહંગપતિ કિન્ન કાગ સન જાય. કાગ ઋષિ પાસે જઈને પોતાના મનની જે શંકાઓ હતી કે પ્રભુને ઓળખવા કેવી રીતે. માનવ જીવનમાં ઈશ્વરને ઓળખવો બહુ જ અઘરો છે. જલ્દી માણસના ઈશ્વરના સ્વરૂપ, જલ્દી માણસ ઈશ્વરના સ્વરૂપને સમજી શકતો નથી, માણી શકતો, ઓળખી શકતો. એટલે એ જ ભાવોથી ગરુડજી હોય ભગવાન વિષ્ણુના વાહન અને સેવક તરીકે, લક્ષ્મણજી હોય કે ભગવાનની અતિ નિકટ સેવા 14 વર્ષ કરી તો પણ, પછી સ્વયં પાર્વતીજી હોય ભગવાન શિવની અર્ધાંગના, છતાંય મનની અંદર શંકા, તર્ક કુતર્ક વિતર્ક, તો આજ એક પ્રશ્ન, સમસ્યા, એક મનની અંદરની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. અને જેમ ગરુડજી કાગ ઋષિ પાસે જઈને આ વાત કહી, સામાન્ય રીતે દરેક જીવનમાં મન શંકા કુશંકા વાળું જ હોય, અત્યંત નિકટમાં રહેતા હોય છતાંય એના પ્રત્યે કંઈક ને કંઈક ઉપેક્ષા, મનની અંદર કંઈક એવા પ્રકારની વૃત્તિ કે જે આવું હોય શકે. અને અંતિમે આમ પાર્વતીજીને કથા કે છે, સાંભળ પાર્વતી, આ તો એક જીવ માત્રની માનસિક સાહજિકતા છે. ગરુડે જ કાગ પાસે જઈને આ વાત કરી, શંકા ઉભી કરી કે મારા ભગવાન વિષ્ણુ એ ભગવાન કેવી રીતે હોય છે. પાર્વતીને એમ થાય કે આ તે રામ ભગવાન કહેવાતા હશે. તો આમ જિજ્ઞાસાઓ લઈને, તમારા જેવી જિજ્ઞાસાઓ લઈને ગરુડ એ પક્ષીઓનો રાજા કહેવાય, છતાંય કાગ ઋષિ પાસે જઈને કથા સાંભળી. તો સો સબ સાદર કહી પાર્વતી, ઉમા, ચિત્ત લાવીને મન ભટકતા મને નહીં, એકાગ્રતાથી આ તું સાંભળજે. હું તને આદરપૂર્વક કથાનો પણ આદર કરું છું, તારી જિજ્ઞાસાનો, તારા પ્રશ્નોનો પણ આદર કરું છું. અને એટલા માટે હું મારી પોતાની ભગવાનની રામકથાની ભક્તિનો પણ આદરપૂર્વક સત્કાર કરીને આ રામકથા તને કહું છું, તો ખૂબ શાંતિથી સાંભળજે. અને હે પાર્વતી ભામિની, મેં જેવી રીતે આ કથા સાંભળી છે, જે પ્રકારે, જે રીતે અને જેવી સાંભળી છે, એવી કથા હું તને કહું. ત્યારે પણ મને જ આવડે છે અને હું જ જાણું છું, બીજો કોઈ જાણતો જ નથી, એવો અહંકાર આપણા શાસ્ત્ર ગ્રંથોમાં ક્યાંય જોવા નહીં મળે. એમ કે આ કથા અમુક જણે આગળ કહી હતી, મેં સાંભળી હતી અને હું તમને કહી સંભળાવું. તમે પણ જો, વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષા કવે બ્રવી. વિવસ્વાને મનુને કહ્યું, મનુએ પછી બ્રહ્માને વાત કરી, આ બ્રહ્મા પાસેથી સાંભળી એ વાત તને કહું. એવમ પરંપરા પ્રાપ્તમ મમ રાજા રસયો વિદુ, આ પરંપરાથી આવેલું છે અને હું જાણું છું એ તને કહું. આપણે શાસ્ત્ર ગ્રંથોની આ પરંપરા, એમ અહીંયા આગળ પણ જિજ્ઞાસા કરી પાર્વતીજીએ, ભવાનીએ, ભગવાન શિવ રામકથા કહી રહ્યા છે. પોતે સ્વયં શિવ છે, કલ્યાણ સ્વરૂપ છે, સર્વજ્ઞ છે, છતાંય કાલદર્શી હોવા છતાંય સ્પષ્ટ કહી દીધું, મેં જે મી કથા સ્વની ભવ, આ સંસારના જન્મ મરણના બંધનોને તોડનારી કાપી નાખનારી આ રામકથા મેં જેવી રીતે સાંભળી હતી અગસ્ત્ય ઋષિ પાસેથી, એવી કથા. હવે પહેલો તો એ પ્રસંગ સાંભળો અને ત્યાર પછી રામકથાના પ્રસંગોને સાંભળજો. જે રીતે આ રામકથા મને પ્રાપ્ત થઈ છે, મેં મેળવી છે, એ કથાના પ્રસંગો હું કઈ સંભળાવું છું સાંભળજો. સૌથી પહેલા આ કથાનો આરંભ થતા પહેલા જો સાંભળ, તારો જન્મ દક્ષ પ્રજાપતિને ત્યાં થયેલો હતો અને ત્યાં આગળ તારું સતી એવું નામ હતું. દક્ષ પ્રજાપતિ તારા પિતાએ એક યજ્ઞ કર્યો હતો અને એમાં તારું અપમાન થયું. અને એથી આગળની વાત છે કે દેવોની એક સભા, દક્ષ ને પ્રજાપતિ થયા પછી એક સભા બોલાવી, એમાં દક્ષ પ્રજાપતિ બધા દેવોને ભગવાનને બોલાવ્યા, બધા ત્યાં આવ્યા. દક્ષ પ્રજાપતિ થયો એટલે સત્તાધીશ થયો અને એ આવે એટલે બધા ઉભા થવું પડે, એનો સન્માન સત્કાર કરવો પડે. પણ ભગવાન શિવ પોતાના સ્વસ્વરૂપમાં એવા મગ્ન હતા કે આખી સભા ઉભી થઈ પણ પોતાના ઇષ્ટના અનિજ સ્વરૂપની અંદર મગ્ન હતા, તેમને કઈ ખબર ના રહી કે દક્ષ આવ્યો છે કે નથી. એટલે બધા ઉભા થયેલા, એકલા શિવને બેઠેલા જોઈને દક્ષ પ્રજાપતિને ગુસ્સો આવ્યો કે હે, આને મારું અપમાન કર્યું, મારો જમાઈ થઈ. એટલે ત્યાં આગળી ભગવાન શિવનું પ્રજાપતિએ અપમાન કરેલું અને એને ગુસ્સો આવેલો. ત્યાર પછી જેમ જમાઈ સસરાને ત્યાં જાય જ નહીં, કેટલી વાર બોલાવે તોય તમે આવજો, તમે જરૂર આવજો, તમારા વગર નહીં ચાલે, ફોન કરે, કંકોત્રીઓ લખે એને ત્યાં મળવાય જાય, આવજો, હા ચોક્કસ, જો ભૂલાય નહીં, તમારે તો આવું જ પડે, અને છતાંય ના આવે, બસ એને ત્યાં જવું જ નથી, હું જવાનો જ નથી, ફોટ લઈને બેસે. એમ ભગવાન શિવને એક વાર આ પરિસ્થિતિ થયેલી, ત્યાર પછી મનમાં વિચાર કરી રાખેલો કે હવે એને ત્યાં શું છે, એને પોતાને હું ગમતો નથી, તમારે ત્યાં જઈને કરવાનું, પોતાના અહમથી નહીં પણ દક્ષના સસરાના અહમ ને કારણે ભગવાન શિવે મારી મારેલું કે ત્યાં શું. એટલે અહીંયા આગળ કહ્યું પ્રથમ દક્ષ તબ ભા અપમાના, ત્યાં આગળ તારું પણ અપમાન થયું તું મારે લીધે, તારા પિતાને ત્યાં તું એની પુત્રી હોવા છતાંય તારું અપમાન થયું તું એ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં. અને તે વખતે તને એટલો બધો આવેશ ને ગુસ્સો આવ્યો કે મારા પતિનું અપમાન મારા બાપ મારા પિયર ની અંદર હું કેવી રીતે સહન કરી લઉં, બાપ છે તો તેથી શું થઈ ગયું. આમ કહી આવેશમાં આવેલા સતી ખૂબ ગુસ્સે થયા કે આ તારા પેટે જન્મ લીધો એ જ મારો મોટામાં મોટો અપરાધ ને ગુનો ને મારું પાપ, એમ કરીને ત્યાં આગળ પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો સતી તમે. અને તે વખતે જે દક્ષ પ્રજાપતિ યજ્ઞ આરંભ્યો હતો ને એમાં તમે ગયા હતા વગર આમંત્રણે, વગર નોતરે ગયા હતા. એટલે ત્યાં આગળ મારા ગણો આવીને એ દક્ષ પ્રજાપતિના યજ્ઞ ને નો ધ્વંસ કરી નાખ્યો. સતી ભવાની ગૌરી એ બધા જ પ્રસંગો, તો એ બધો આખો પ્રસંગ તમે જાણો છો. અને તમે જયારે આ રીતે તમારા શરીરનો યોગાગ્નિથી એનો ત્યાગ કર્યો ત્યાર પછીથી મારે શું કરવું? તબ અતિ સોચ, મને વધારે ચિંતા થઈ કે મારે શું કરવું. મારા મનની અંદર એવા વિચારો આવ્યા કે હે પ્રિય, તારા વિયોગમાં હું ઘણો જ દુઃખી થયો અને ત્યાં તે સમયે સુંદરવન ની અંદર સરસ પર્વતો હતા અને પર્વતોના ની અંદર એક સરસ મજાનું સરોવર તળાવ હતું અને ત્યાં ગાડી બસ એ હિમાલયના પર્વતની હારમાળાઓની અંદર એ પર્વતો એ ઝરણાઓ અને એની અંદરના સરોવરોને જોતો જોતો બસ વૈરાગીની માફક ત્યાગ આ બધો ત્યાગ કરેલો અને ત્યાગીની માફક બસ હું મારી મેં વિચર્યા એકલો ને એકલો વિચર્યા કરતો હતો, આનંદ લેતો. અને ઉત્તર દિશામાં દૂર દૂર એક સુમેરુ નામનો સુવર્ણનો પહાડ છે, ત્યાં નીલ પર્વત એની બાજુમાં એક સરસ મજાનો બધી જ રીતે સુંદર એવો નીલ પર્વત છે અને એના શિખરો સુવર્ણના જેવા લાગે. તાસુ કનકમય શિખર એના બધા શિખરો સુવર્ણ જેવા હતા. એવી રીતે આપણે તો જોયેલા છે શિખર, સોનાના શિખર જોયેલું છે, આખો હિમાલય ની અંદર આખો પહાડ સોનાનો. એક વાર 72માં બદ્રીનાથ ગયા, બીજા બે સંતો હતા જોડે, આપણી પેલી ટેવ પ્રમાણે ગયા તો ખરા, પણ ઠંડી લાગે, પણ 3 વાગે આંખ ખુલી ગઈ એટલે બહાર નીકળી અને જોયું તો બદ્રીનાથ નો જે નર પહાડ છે ને એ આખો જ આમ સોનાનો ઝગ ઝગ ઝગારા, બાકી આખી ખીણમાં અને બધા પર્વતોમાં અંધારું ઘોર. મેં કહ્યું આ કેવી રીતે આટલું બધું માત્ર સોનું 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 જ દેખાય, બરફ હોય ને ઉપર આમ સૂર્યના ઊંડા ત્રાસા કિરણો છે ઉપર પડે, પહાડ ઊંચામાં ઊંચો અને છેક ભલે 3 વાગ્યા પણ એ કિરણો સૂર્યના આમ ત્રાસા આ એક જ પહાડ ઉપર પડે એટલે એ પાછા સૂર્યના પાછળના ઉગતા સૂર્યના કિરણો તો સોના જેવા હોય અને એ આ બરફ જામેલા પહાડ ઉપર જે નારાયણ પર્વત એની ઉપર આખો જ આમ કિરણો પડે એટલું બધું આમ જાણે સોનાનો પહાડ ના હોય આટલો મોટો જબરજસ્ત. સાથેના સંતો ને ઉઠાયા એટલે જુઓ આવો આવો નીકળ્યો, પણ 2 જણા બહાર નીકળ્યા જ નહીં, ઉઠ્યા જ નહીં. આપણે તો બેઠા બેઠા જોયા જ કરી જ્યાં સુધી ધોરો ના થયો પહાડ, અજવાળું ના થયું ત્યાં સુધી આખું. એટલે એ ઉત્તર દિશાની અંદર કનકમય એના સ્વર્ણિમ શિખરો જોવાનો એક બહુ આનંદ લાવો હોય છે અને અમુક સમય જ મળે કાયમ ના, એ પ્રકારના સોનાના સૂર્યના કિરણો સીધા જ એની ઉપર પડતા હોય, વચ્ચે કોઈ અવરોધ ના હોય. એવા સુવર્ણના શિખર જેવા એક સરસ મજાનો પહાડ હતો અને એ ચારેવ શિખરો એટલા સ્વર્ણિમ લાગતા હતા અને સુંદર હતા, ચારેવ સુંદર હતા અને એ મને ગમી ગઈ એ જગ્યા, એટલી સુંદર એકાંત અને ચારે બાજુએ પ્રકૃતિ પથરાયેલી હતી, ઝરણા અને નાના નાના સરોવર એ બધા ની અંદર એટલો બધો આનંદ આવ્યો, મારું મન ઠર્યું અને એને કારણે અને ત્યાં ગાડી પાસે 4 શિખરોની ઉપર 4 પાડ હતા અને દરેક ઉપર એક એક વૃક્ષ સરસ મજાનું વિશાળ મોટામાં મોટા એક એક વૃક્ષ દરેક શિખર ઉપર હતું. એક ખૂબ ઘુઘેર વડ એક શિખર ઉપર, બીજા શિખર ઉપર પીપર હતી અને પાકરી એક પીપળો અને એક પીપર અને આંબો આચાર વૃક્ષ હતા. રસાલ એટલે આંબો, પાકરી એટલે પીપર, અને પીપર એટલે પીપળો, અને બર વડ. આ ચારેય શિખરો ઉપર આ ચાર વૃક્ષો ઘનઘોર અને વિશાળ મોટા મોટા હતા. નાના નાના સોના નહીં, કેટલાય વર્ષો જૂના એ વૃક્ષો હતા, અને મને ગમી ગયા ચારેય વૃક્ષો. અને ચારેય શિખરો ઉપર પણ મને રહેવાની ઈચ્છા થઈ ગઈ, મારું મન લાગી ગયું. અને એ શૈલ ઉપર, એ પહાડ ઉપર, એ ચારેય શિખરોની વચ્ચે એક સુંદર મજાનું સરોવર શોભી રહ્યું હતું. એની ચારે બાજુના જે ઘાટ હતા એની અંદર સ્વાભાવિક રીતે એ પહાડોમાં એ પથ્થર મણીઓ જેવા હતા. કોઈ લાલ હોય, કોઈ લીલો હોય, પીળો હોય, એવા જુદા જુદા રંગના પથ્થરો જ એવી રીતે ત્યાં ગોઠવાયેલા હતા કે એના પગથિયાની માફક એ રંગરંગીન એ મણી જેવા સુંદર શોભી રહ્યા હતા. અને આવા સુશોભિત એવી જગ્યાની ઉપર મારું મન મોરે મન ભાઈ મને ગમી ગયું. સ્વાભાવિક છે, કોઈ પણ જગ્યા ફરવા ગયા હોઈએ બહુ જ ગમી જાય, બહુ જ ગમી જાય, તેમ થાય બીજો કાર્યક્રમ રદ કરી દો ને, અને અહીંયા બે ચાર દિવસ વધારે રહીએ, આનંદ આવશે. કેટલું સરસ વાતાવરણ, કેટલો સરસ દેખાવ. આમ એવો આનંદ આવે ને તો મન ત્યાં આગળ સ્થિર થઈ જાય, રહેવાનું ઈચ્છા. એમ ભગવાન શિવને પણ આ શૈલ ઉપર, હિમાલયના પહાડ ઉપર રહેવા માટેની આ જગ્યા ખૂબ જ ગમી ગઈ, ખૂબ જ સુંદર લાગી. જેમ ચિત્રકૂટની નજીકમાં ગયા ભગવાન સીતારામ ને લક્ષ્મણજી, અને લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ આ ચિત્રકૂટના પહાડ ઉપર સરસ જગ્યા છે, પહાડ છે, વનરાજી છે, અને રહેવા માટે પણ ખૂબ સરસ જગ્યા છે, પાણીની પણ સુવિધા છે. તમે ચિત્રકૂટ જાઓ ને, ચિત્રકૂટની પરિક્રમા કરવાની, એની ઉપર નથી જવાનું, કામદગીરી કહેવામાં, અને એ ચિત્રકૂટની પરિક્રમા કરજો ક્યારેક, અને જોજો. ચિત્રકૂટ ઉપર કોઈ ચઢતું નથી, જેમ ગિરિરાજ છે ભાગવતમાં, ગિરિરાજ કૃષ્ણ એ ભગવાનની પ્રસાદીનો પર્વત છે, અને ભગવાને પોતાના હાથમાં ઉઠાવે એટલે એને પ્રણામ હોય, પ્રદક્ષિણા હોય, વંદન હોય, કોઈ ઉપર પગ ન ડાય. એમાં ચિત્રકૂટ ઉપર પ્રભુ ઠાકોરજી બિરાજેલા હતા, અને એટલે ઠાકોરજીની પ્રસાદી છે, અને ભગવાનની ચરણરજ પડેલી હોવાથી કોઈ ચિત્રકૂટના પર્વત ઉપર ચઢતું નથી. નીચેથી દંડવત પ્રણામ કરવાના, નીચેથી એની પરિક્રમા કરે, નીચે એની પૂજા કરે. એટલે જ્યાં જ્યાં તપસ્થલી હોય ને, જગ્યા સુંદર એકાંત ને પ્રિય લાગતી હોય ને, ત્યાં પ્રભુએ પણ વાસ કર્યો હોય તો તપસ્વીને કે સાધકને કેમ ન ગમે.